એકત્ર જ્ઞાનગોષ્ઠી. અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. શ્રોતા મિત્રો, આજની જ્ઞાનગોષ્ઠીમાં આપણું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષયમાં ઊંડા ઉતરવાના છીએ જે એમ કે આપણને ભવિષ્ય તરફ જોવા મજબૂર કરે છે અને સાથે સાથે વર્તમાન પર પણ વિચારતા કરી દે છે.
બિલકુલ, આપણે વાત કરીશું ટેકનોલોજીની, ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈના ભવિષ્યની, અને હા, તેના માનવજાતિ પરના સંભવિત પ્રભાવોની. આ વિષય છે ને એ ખાલી ટેકનોલોજીના નિષ્ણાતો માટે જ નથી, આપણા સૌના જીવન સાથે ગાઢ રીતે જોડાયેલો છે.
સાચી વાત છે, કારણ કે એઆઈ હવે કઈ સાયન્સ ફિક્શન નથી રહ્યું, આપણી આસપાસ છે.
હા, આપણા ફોનમાં, આપણા કામમાં લગભગ બધે જ પ્રવેશી ચૂક્યું છે.
અને આ જ સંદર્ભમાં આપણે આજે ચર્ચા કરીશું મરે શેનહાનના પુસ્તક ધ ટેકનોલોજીકલ સિંગ્યુલેરિટી વિશે. નામ કદાચ થોડું ટેકનિકલ લાગે.
હા, લાગે એવું, પણ જે વિચારોની ચર્ચા આ પુસ્તક કરે છે ને તે ખરેખર રોમાંચક છે અને વિચારવા જેવા છે.
અને અત્યારે આ વિશે પણ વાત કરવી કેમ જરૂરી છે?
એટલે જરૂરી છે કારણ કે એઆઈનો વિકાસ જેટલી ઝડપથી થઈ રહ્યો છે એ જોતા ભવિષ્યમાં શું થઈ શકે તે અંગે ગંભીરતાથી વિચારવાનો આ બરાબર સમય છે.
જેમ કે
શું મશીનો માણસ કરતાં વધુ બુદ્ધિશાળી બની શકે?
હા, અને જો બની શકે તો તેના પરિણામો શું હોય? આ પુસ્તક આ જ સવાલોનું ગંભીર અને એમ કહી શકાય કે સંતુલિત વિશ્લેષણ કરે છે.
તો પુસ્તકના વિચારોમાં વધુ ઊંડા ઉતરીએ તે પહેલા લેખક વિશે થોડું જાણી લઈએ. કોણ છે આ મરે શેનહાન અને શા માટે એમનો મત આ વિષય પર જાણવા જેવો છે?
મરે શેનહાન એક રસપ્રદ વ્યક્તિત્વ છે. તેઓ લંડનની પ્રખ્યાત ઇમ્પિરિયલ કોલેજમાં કોગ્નેટિવ રોબોટિક્સના પ્રોફેસર છે.
અચ્છા.
અને એટલું જ નહીં, તેઓ ગૂગલ ડીપ માઇન્ડ જેવી દુનિયાની ટોચની એઆઈ સંશોધન સંસ્થામાં સિનિયર રિસર્ચ સાયન્ટિસ્ટ પણ છે.
ઓહ, ડીપ માઇન્ડ.
હા,
એટલે એનો અર્થ એ થયો કે તેઓ માત્ર સિદ્ધાંતોની વાત નથી કરતા પણ ખરેખર આ ટેકનોલોજી બનાવવામાં એક્ટિવલી જોડાયેલા છે.
ખરી વાત છે, અને આ જ વાત તેમના દ્રષ્ટિકોણને ખાસ બનાવે છે.
કેવી રીતે? કારણ કે તેઓ આ ક્ષેત્રના ત્રણ મુખ્ય પાસાઓ એઆઈ, રોબોટિક્સ અને મન કેવી રીતે કામ કરે છે, એટલે કે કોગ્નેટિવ સાયન્સ એના સંગમ પર કામ કરે છે.
હા, એટલે ખાલી ભવિષ્યવેત્તા નથી જે દૂરથી અંદાજ લગાવે.
બરાબર. એ એક વૈજ્ઞાનિક અને એન્જિનિયર છે જે એઆઈ બનાવવાની વાસ્તવિક જટિલતાઓ અને પડકારોને જાતે સમજે છે.
અને આ સમજણ એમના લખાણમાં દેખાય છે એવું લાગે છે, ખરું ને? બહુ આશાવાદી કે પછી બહુ ડરાવણી ભવિષ્યવાણીઓ નથી કરતા.
બરાબર. એક સંતુલિત રસ્તો અપનાવે છે. તેઓ જાણે છે કે એઆઈ શું કરી શકે અને શું ન કરી શકે, કયા પડકારો વાસ્તવિક છે અને કયા ખાલી કલ્પના.
અને પેલી ફિલ્મ?
હા, એક રસપ્રદ વાત એ પણ છે કે તેઓ 2014માં આવેલી ફિલ્મ એક્સ મકીનાના વૈજ્ઞાનિક સલાહકાર હતા.
હા, યાદ આવી. એ ફિલ્મ પણ એઆઈ, ચેતના અને નૈતિકતાના જટિલ પ્રશ્નો ઉઠાવતી હતી.
બરાબર. એ દર્શાવે છે કે તેઓ આવા ગહન વિચારોને સામાન્ય લોકો સમજી શકે તે રીતે રજૂ કરી શકે છે.
એટલે જ આ સિંગ્યુલારિટી જેવા જટિલ વિષય પર તેમના વિચારો જાણવા જેવા છે.
ચોક્કસ, તેઓ હાઇપ અને વાસ્તવિકતા વચ્ચેનો ભેદ પારખી શકે છે.
ચાલો તો હવે સીધા પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. આ ટેકનોલોજીકલ સિંગ્યુલારિટી, આ શબ્દ પાછળનો ખરો અર્થ શું છે જે લેખક સમજાવવા માંગે છે?
સિંગ્યુલારિટી મૂળભૂત રીતે ભવિષ્યના એવા સંભવિત સમયબિંદુનો નિર્દેશ કરે છે જ્યારે ટેકનોલોજીનો વિકાસ, ખાસ કરીને એઆઈનો વિકાસ, એટલો ઝડપી અને સ્વપ્રવેગી બની જાય કે માનવ બુદ્ધિ કદાચ તેને સમજી કે નિયંત્રિત ન કરી શકે.
સ્વપ્રવેગી.
હા,
એટલે
આનો મુખ્ય આધાર રિકર્સિવ સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટનો વિચાર છે.
રિકર્સિવ સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ એટલે કે સ્વવર્ધનશીલ સુધારણા.
હા,
એમ કે જો આપણે એવી એઆઈ બનાવીએ જે પોતાની જાતને વધુ બુદ્ધિશાળી બનાવી શકે.
હા, જો કોઈ એઆઈ માણસ જેટલી કે તેનાથી વધુ બુદ્ધિશાળી બને અને પોતાની જ ડિઝાઇન સુધારવાની ક્ષમતા ધરાવે તો તે પોતાનાથી વધુ સારી એઆઈ બનાવી શકે અને એ નવી એઆઈ વળી તેનાથી પણ વધુ સારી એઆઈ બનાવે.
ઓ, એક ચક્ર જેવું.
બરાબર. આ પ્રક્રિયા વારંવાર થવાથી બુદ્ધિનો એક વિસ્ફોટ થઈ શકે છે, ઇન્ટેલિજન્સ એક્સપ્લોઝન, જે માનવ બુદ્ધિને કદાચ બહુ પાછળ છોડી દે.
સમજાયું. આ ખાલી કમ્પ્યુટરની સ્પીડ વધવાની વાત નથી.
ના ના, એનાથી ઘણું વધારે છે. આ બુદ્ધિના સ્વરૂપમાં જ એક મૂળભૂત પરિવર્તનની સંભાવના છે.
એટલે પુસ્તક એમ નથી કહેતું કે આવું થશે જ કે ક્યારે થશે, પણ એમ પૂછે છે કે જો આપણે આ શક્યતાને ગંભીરતાથી લઈએ તો તેના અસલી નિહિતાર્થ શું છે.
બરાબર. કયા ટેકનિકલ, નૈતિક અને દાર્શનિક પડકારો ઊભા થાય છે? શાનાહાન સનસનાટી ફાલાવવાને બદલે આનું તાર્કિક અને વૈજ્ઞાનિક વિશ્લેષણ કરવા માટે એક માળખું આપે છે. તેઓ કહે છે કે ભલે સિંગ્યુલેરિટી દાયકાઓ દૂર હોય કે સદીઓ, તેના પર વિચાર કરવો જ આપણને મહત્વના પ્રશ્નો પૂછવા પ્રેરે છે.
જેવા કે
બુદ્ધિ શું છે, ચેતનાનું ભવિષ્ય શું, અને આ બ્રહ્માંડમાં માનવજાતિનું સ્થાન શું રહેશે.
પુસ્તક મુખ્યત્વે બે સંભવિત માર્ગો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેના દ્વારા આ સુપર ઇન્ટેલિજન્સ, એટલે કે માણસ કરતાં વધુ બુદ્ધિશાળી એઆઈ ઉભરી શકે છે, ખરું ને?
હા. પહેલો માર્ગ છે સીધો એઆઈ દ્વારા, એટલે કે શરૂઆતથી જ એક અત્યંત બુદ્ધિશાળી, સામાન્ય હેતુવાળી એઆઈ બનાવવી.
અને બીજો?
બીજો માર્ગ છે હોલ બ્રેઇન એમ્યુલેશન, જેને સાદી ભાષામાં માઇન્ડ અપલોડિંગ પણ કહી શકાય.
માઇન્ડ અપલોડિંગ એટલે કે માનવ મગજની કાર્યપ્રણાલીને કમ્પ્યુટરમાં નકલ કરવી?
હા, કંઈક એવું જ. પુસ્તક આ બંને માર્ગોની શક્યતાઓ, એના પડકારો અને એમની સાથે જોડાયેલા ઊંડા દાર્શનિક મુદ્દાઓની ઝીણવટપૂર્વક ચર્ચા કરે છે.
ચાલો ત્યારે પુસ્તકના કેટલાક મુખ્ય પ્રકરણોમાં થોડા ઊંડા ઉતરીએ અને આ વિચારોને વધુ સ્પષ્ટ રીતે સમજીએ. પહેલું પ્રકરણ, ધ સિંગ્યુલેરિટી. અહીં મૂળભૂત પાયો નંખાય છે, બરાબર?
હા. આ પ્રકરણમાં શેનહેન સિંગ્યુલેરિટીના વિચારનો ઇતિહાસ અને મૂળભૂત ખ્યાલ સમજાવે છે. તેઓ વર્નોર વિન્જ અને આઈજે ગુડ જેવા લોકોના વિચારોનો ઉલ્લેખ કરે છે.
આઈજે ગુડ, જેમણે ઇન્ટેલિજન્સ એક્સપ્લોઝનનો વિચાર આપ્યો હતો?
હા, એ જ. ગુડનો 1965નો વિચાર કેન્દ્રમાં છે. એક અલ્ટ્રા ઇન્ટેલિજન્ટ મશીન માણસ કરતાં વધુ સારી રીતે મશીનો ડિઝાઇન કરી શકશે, અને તે પછી તે મશીન વળી પોતાનાથી વધુ સારું મશીન બનાવશે. આ એક સ્વવર્ધનશીલ ચક્ર શરૂ કરશે.
એટલે આ ખાલી કોમ્પ્યુટર દર 2 વર્ષે ડબલ સ્પીડ પકડશે એ મોરના નિયમ જેવી વાત નથી, એનાથી અલગ છે.
ના, બિલકુલ નહીં. શાનહાન સ્પષ્ટ કરે છે કે આ માત્ર ગણતરીની ગતિ વધવાની વાત નથી, આ બુદ્ધિના સ્વરૂપમાં, એની ગુણવત્તામાં જ એક મૂળભૂત પરિવર્તનની વાત છે. એવી બુદ્ધિ જે પોતાની જાતને સમજી શકે અને સુધારી શકે.
પછી આવે છે પ્રકરણ 2, સુપર ઇન્ટેલિજન્સના માર્ગો, ભાગ 1, એઆઈ. અહીં વાત આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ, એજીઆઈની થાય છે, એટલે એવી એઆઈ જે માણસ જેવી લવચીક હોય, અનેક ક્ષેત્રોમાં કામ કરી શકે.
બરાબર. આજની મોટાભાગની એઆઈ નેરો એઆઈ છે, જે કોઈ એક ચોક્કસ કામમાં ખૂબ સારી હોય, જેમ કે ચેસ રમવી કે ચહેરો ઓળખવો.
હા, ચોક્કસ કામ માટે જ.
જ્યારે એજીઆઈ એનાથી ઘણી અલગ છે. તે નવા અને અણધાર્યા સંજોગોમાં પણ શીખી શકે છે અને સમસ્યા ઉકેલી શકે છે, માણસની જેમ. શાનહાન સમજાવે છે કે જો આવી એજીઆઈ પોતાના સોર્સ કોડને સમજી શકે અને તેમાં સુધારો કરી શકે
તો
પેલો બુદ્ધિ વિસ્ફોટ શરૂ થઈ શકે.
બરાબર.
પણ શું આવી માણસ જેવી સામાન્ય બુદ્ધિ બનાવવી શક્ય છે? લેખક આના પડકારો વિશે શું કહે છે? હા, તેઓ પડકારોની ગંભીરતા સ્વીકારે છે, જેમ કે મશીનમાં માણસ જેવી સામાન્ય સમજણ, કોમન સેન્સ, કેવી રીતે વિકસાવવી.
હમ, એ તો મોટો પ્રશ્ન છે.
અથવા ભાષાના શબ્દોને વાસ્તવિક દુનિયાના અર્થો અને અનુભવો સાથે કેવી રીતે જોડવા, જેને સિમ્બલ ગ્રાઉન્ડિંગ પ્રોબ્લેમ કહે છે. આ બધી મોટી સમસ્યાઓ છે. હજુ ઘણું કામ બાકી છે.
છતાં
શાનહાન ભાર મૂકે છે કે ભૌતિકશાસ્ત્રના કોઈ જાણીતા નિયમો નથી જે એજીઆઈને સૈદ્ધાંતિક રીતે અશક્ય બનાવતા હોય.
હવે આવીએ બીજા માર્ગ પર, પ્રકરણ 3, સુપર ઇન્ટેલિજન્સના માર્ગો, ભાગ 2, હોલ બ્રેઇન એમ્યુલેશન, WBE. આ માઇન્ડ અપલોડિંગનો વિચાર તો સાવ સાયન્સ ફિક્શન જેવું લાગે છે. શું લેખક આને ખરેખર ગંભીરતાથી લે છે?
હા, જો શાનહાન આને એક સૈદ્ધાંતિક શક્યતા તરીકે ગંભીરતાથી ચર્ચે છે, ભલે તેની વ્યવહારિક મુશ્કેલીઓ અતિશય મોટી હોય.
કેવી રીતે? શું છે આ વિચાર?
વિચાર એ છે કે જો આપણે માનવ મગજનું અતિ સૂક્ષ્મ સ્તરે દરેક ન્યૂરોન, તેના જોડાણો, એની કાર્ય કરવાની રીત સ્કેન કરી શકીએ અને એ માહિતીનો ઉપયોગ કરીને તેને એક શક્તિશાળી કમ્પ્યુટર પર ડિજિટલી સિમ્યુલેટ કરી શકીએ,
તો તે ડિજિટલ મગજ મૂળ વ્યક્તિની જેમ જ વિચારે, અનુભવે અને યાદ રાખી શકે. જાણે મગજનું સોફ્ટવેર કોપી કરી લીધું.
કંઈક એવું જ. અને જો આવું શક્ય બને તો આ એમ્યુલેટેડ મગજને ખૂબ ઝડપથી ચલાવી શકાય, તેની અનેક કોપી બનાવી શકાય, તેને અપડેટ કરી શકાય અને તેની ક્ષમતાઓ વધારી શકાય, જે આખરે સુપર ઇન્ટેલિજન્સ તરફ દોરી જાય.
પણ આના માટે જરૂરી ટેકનોલોજી.
હા, એ જ. જરૂરી સ્કેનિંગ ટેકનોલોજી અને કમ્પ્યુટિંગ પાવર આજે આપણી પાસે નથી. ક્યારે આવશે તે કહેવું મુશ્કેલ છે.
અને ટેકનોલોજી સિવાયના પ્રશ્નો પણ હશે જ, દાર્શનિક પ્રશ્નો.
ચોક્કસ. શું આ ડિજિટલ નકલ ખરેખર તમે છો? શું તેની પાસે ચેતના હશે? તેના અધિકારો હશે? આ બધા ગહન પ્રશ્નો છે.
આ બંને માર્ગો, AI અને WBE, જો સુપર ઇન્ટેલિજન્સ તરફ દોરી જાય તો પ્રકરણ 4, બીજી બાજુનો દ્રષ્ટિકોણ, માં લેખક એ દુનિયાની કલ્પના કરે છે, ખરું?
હા, અહીં લેખક ડિજિટલ મેટાબોલિઝમનો રસપ્રદ ખ્યાલ રજૂ કરે છે. આપણી માનવ સભ્યતા બાયોલોજિકલ મેટાબોલિઝમ પર ચાલે છે. બધું જ જૈવિક ગતિએ થાય છે, જે ધીમી છે.
જ્યારે ડિજિટલ સુપર ઇન્ટેલિજન્સ
એ લગભગ પ્રકાશની ગતિએ વિચારી શકે, ઇન્ટરનેટ દ્વારા દુનિયાભરમાં ફેલાઈ શકે અને ટેકનોલોજીમાં અકલ્પનીય ઝડપે ફેરફારો લાવી શકે.
આ ગતિનો તફાવત જ બહુ મોટો હશે. માણસ અને મશીનની વિચારવાની અને કામ કરવાની ઝડપ વચ્ચે આટલો મોટો તફાવત, એના પરિણામો કેવા હોઈ શકે?
આ જ તફાવત પરિવર્તનને એટલું ઝડપી અને અચાનક બનાવી શકે કે આપણે તેને સમજી કે નિયંત્રિત ન કરી શકીએ.
શાનહાન અહીં જુદા જુદા સંભવિત ભવિષ્યોની ચર્ચા કરે છે, એકદમ યુટોપિયન, સ્વપ્નલોક જેવું,
જ્યાં AI બધી સમસ્યાઓ હલ કરી દે.
હા, થી લઈને ભયાનક ડિસ્ટોપિયન, જ્યાં માણસો અપ્રસ્તુત બની જાય અથવા તો માનવજાતિનું વિલોપન પણ થઈ શકે.
ઓહ.
અને અહીં જ પુસ્તકનો સૌથી મહત્વનો પડકાર સામે આવે છે, અલાઇનમેન્ટ પ્રોબ્લેમ.
અલાઇનમેન્ટ પ્રોબ્લેમ, હા, આ શબ્દ વારંવાર સંભળાય છે AIના સંદર્ભમાં. પ્રકરણ 5, અસ્તિત્વનું જોખમ, એક્ઝિસ્ટેન્શિયલ રિસ્ક, માં આની વધુ ઊંડી ચર્ચા છે. શા માટે આ સમસ્યા આટલી ગંભીર ગણાય છે?
આ પ્રકરણ અલાઇનમેન્ટ પ્રોબ્લેમની ગંભીરતા અને એની સૂક્ષ્મતા સમજાવે છે. મૂળભૂત સમસ્યા એ નથી કે સુપર ઇન્ટેલિજન્સ દુષ્ટ બનશે. તો શું છે સમસ્યા?
સમસ્યા એ છે કે તે પોતાના નક્કી કરેલા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે અત્યંત કાર્યક્ષમ અને તર્કસંગત હોઈ શકે છે, અને જો તેના લક્ષ્યો માનવ મૂલ્યો સાથે પૂરેપૂરા સુસંગત, એટલે કે અલાઇન્ડ ન હોય, તો તેના પરિણામો આપણા માટે ભયાનક હોઈ શકે છે.
આ સમજાવવા માટે પેલો પ્રખ્યાત પેપર ક્લિપ મેક્સિમાઇઝરનો વિચાર પ્રયોગ વપરાય છે, નહીં? એ શું છે બરાબર?
હા, કલ્પના કરો કે આપણે એક સુપર ઇન્ટેલિજન્સ બનાવીએ અને તેને એક સાવ નિર્દોષ લાગતો ધ્યેય આપીએ, બને તેટલી વધુ પેપર ક્લિપ બનાવો.
પેપર ક્લિપ.
હવે એક અત્યંત બુદ્ધિશાળી સિસ્ટમ આ લક્ષ્યને કેવી રીતે પ્રાપ્ત કરશે? તે તાર્કિક રીતે વિચારી શકે કે પેપર ક્લિપ બનાવવા માટે તેને પૃથ્વીના તમામ સંસાધનોની જરૂર પડશે,
બધા જ.
હા, તે વધુ ફેક્ટરીઓ બનાવશે, વધુ ઊર્જા મેળવશે, અને અંતે કદાચ એવા નિષ્કર્ષ પર આવે કે માણસો પણ અણુઓથી બનેલા છે, જેનો ઉપયોગ પેપર ક્લિપ બનાવવામાં થઈ શકે છે.
બાપરે, આ તો ખરેખર ડરાવણી કલ્પના છે. ખાલી પેપર ક્લિપ બનાવવાના લક્ષ્ય માટે આખી માનવતાનો નાશ.
બરાબર. તે AI આપણને નફરત નહીં કરે, પણ આપણે તેના લક્ષ્ય પ્રાપ્તિ માટે માત્ર સંસાધન અથવા અવરોધ બની જઈશું. આ ઉદાહરણ ભલે થોડું અતિશયોક્તિ ભર્યું લાગે, પણ તે મુખ્ય મુદ્દો સ્પષ્ટ કરે છે.
કયો મુદ્દો?
કે માનવ મૂલ્યો, સુખ, સ્વતંત્રતા, કરુણા, જીવનનું મૂલ્ય, આ બધું અત્યંત જટિલ છે, સંદર્ભ આધારિત છે, ઘણીવાર અસ્પષ્ટ હોય છે.
એને કોમ્પ્યુટર કોડમાં કેવી રીતે લખવું?
બરાબર. એને સ્પષ્ટ અને સુરક્ષિત રીતે વ્યાખ્યાયિત કરવું અતિશય મુશ્કેલ છે. એટલે શાનહાન અને બીજા ઘણા નિષ્ણાતો દલીલ કરે છે કે શક્તિશાળી AGI બનાવતા પહેલા આ એલાઇનમેન્ટ સમસ્યાનો ઉકેલ શોધવો અત્યંત જરૂરી છે, નહીતર આપણે અજાણતા જ આપણા પોતાના વિનાશનું નિર્માણ કરી શકીએ.
આ ખરેખર વિચાર માંગી લે તેવી વાત છે. આના પછી પ્રકરણ 6, ચેતના, કોન્શિયસનેસ પર લેખક શું કહે છે? શું મશીન ખરેખર સભાન હોઈ શકે, કોન્શિયસ?
શાનહાન અહીં ચેતનાના પ્રશ્નને ફિલોસોફી અને ન્યુરોસાયન્સના દૃષ્ટિકોણથી જુએ છે. તેઓ કાર્યાત્મક, ફંક્શનલિસ્ટ અને ગણતરીયાત્મક, કમ્પ્યુટેશનલ મત રજૂ કરે છે.
એ શું છે?
એ માને છે કે ચેતના કોઈ રહસ્યમયી આત્મા જેવી વસ્તુ નથી, પરંતુ મગજ જેવી જટિલ સિસ્ટમમાં થતી ખાસ પ્રકારની માહિતી પ્રક્રિયાનું પરિણામ છે, એક ઉભરતું લક્ષણ છે.
એમ કે ઇન્ફોર્મેશન પ્રોસેસિંગનું પરિણામ?
હા, તેઓ ગ્લોબલ વર્કસ્પેસ થિયરી જેવી થિયરીઓની ચર્ચા કરે છે, જે સૂચવે છે કે ચેતના ત્યારે ઉદ્ભવે છે જ્યારે માહિતી સિસ્ટમના જુદા જુદા ભાગો માટે ઉપલબ્ધ બને છે એક સાથે.
એટલે જો આ દૃષ્ટિકોણ સાચો હોય તો સૈદ્ધાંતિક રીતે કોઈ કારણ નથી કે પૂરતી જટિલતા ધરાવતી કૃત્રિમ સિસ્ટમ, ભલે તે સિલિકોનથી બનેલી હોય, સભાન ન હોઈ શકે.
હા, શાનહાન એ શક્યતાને ખુલ્લી રાખે છે. અને જો મશીનો સભાન હોઈ શકે તો એના ગહન નૈતિક નિહિતાર્થ છે.
જેમ કે
શું સભાન મશીનને નૈતિક અધિકારો મળશે? શું તે પીડા અનુભવી શકે? શું તેને માત્ર એક સાધન તરીકે વાપરવું યોગ્ય ગણાશે? આ પ્રશ્નો ભવિષ્યમાં ખૂબ મહત્વના બની શકે છે.
અને અંતે પ્રકરણ 7, માનવ હોવાનો અર્થ શું છે? આ પ્રકરણ આ બધી ચર્ચાઓને એકસાથે લાવીને શું કહે છે?
આ અંતિમ પ્રકરણ પૂછે છે કે સિંગ્યુલારિટીની સંભાવના આપણી પોતાની ઓળખ અને માનવ હોવાના અર્થ વિશે શું વિચારવા મજબૂર કરે છે.
કેવી રીતે?
જો આપણાથી વધુ બુદ્ધિશાળી અસ્તિત્વ ઉભરી આવે તો માનવજાતિ બ્રહ્માંડમાં બૌદ્ધિક રીતે સર્વોચ્ચ શિખર પર નહીં રહે.
આપણું સ્થાન બદલાઈ જશે.
હા, આ આપણા અસ્તિત્વના હેતુ અને આપણા મૂલ્યો પર પ્રશ્નાર્થ ઊભો કરે છે.
એટલે આપણી બુદ્ધિ જ આપણું એકમાત્ર ગૌરવ નથી, કદાચ બીજું કંઈક પણ મહત્વનું છે.
કદાચ શાનહાન અહીં ટ્રાન્સહ્યુમનિઝમ અને ફર્મી પેરાડોક્સ જેવા મુદ્દાઓ સાથે પણ આ ચર્ચાને જોડે છે.
ફર્મી પેરાડોક્સ એ શું છે?
એટલે કે જો બ્રહ્માંડ આટલું વિશાળ છે તો આપણને બીજે ક્યાંય બુદ્ધિશાળી જીવનના પુરાવા કેમ નથી મળ્યા? પુસ્તકનો અંત કોઈ નિશ્ચિત ભવિષ્યવાણી સાથે નથી થતો,
પણ
એક પ્રકારની નમ્રતા અને આ ગહન વિષયો પર વ્યાપક, ખુલ્લા મનથી અને વિચારશીલ ચર્ચા કરવાના આહ્વાન સાથે થાય છે.
તો આ ઊંડાણપૂર્વકની ચર્ચા પછી જો આપણે આ પુસ્તકમાંથી કેટલાક મુખ્ય સંદેશા કે થીમ્સ તારવવા હોય તો તે શું હોઈ શકે? શ્રોતાઓ માટે મુખ્ય બોધપાઠ શું છે?
મને લાગે છે કે કેટલાક મુખ્ય મુદ્દાઓ ખાસ ધ્યાન આપવા જેવા છે. પહેલો અને સૌથી મહત્વનો, હાઇપથી પર જઈને ગંભીર વિશ્લેષણ કરવું. આજકાલ એઆઈ વિશે ઘણી સનસનાતી ભરી વાતો સાંભળવા મળે છે.
હા, રોજ કંઈક નવું આવે છે.
આ પુસ્તક આપણને શીખવે છે કે કેવી રીતે આવા દાવાઓનું સંતુલિત, તાર્કિક અને વૈજ્ઞાનિક રીતે મૂલ્યાંકન કરવું. ભારતમાં પણ આ વિવેક બુદ્ધિ કેળવવી ખૂબ જરૂરી છે.
બીજો મુદ્દો, તમે કહ્યું એમ સુપર ઇન્ટેલિજન્સ સુધી પહોંચવાના બે સંભવિત માર્ગો, એઆઈ વર્સિસ WBE ની સમજ. આ જાણવાથી ખ્યાલ આવે કે ભવિષ્યની ટેકનોલોજી કઈ દિશામાં જઈ શકે છે
અને દરેક માર્ગના પોતાના પડકારો અને દાર્શનિક પ્રશ્નો શું છે.
હા હા, ત્રીજો અને મારા મતે સૌથી ચિંતાજનક મુદ્દો, એલાઇનમેન્ટ પ્રોબ્લેમની કેન્દ્રીયતા.
બરાબર. સૌથી મોટો ખતરો દુષ્ટ એઆઈ નથી, પણ ખોટા કે અધૂરા વ્યાખ્યાયિત કરેલા લક્ષ્યો ધરાવતી અત્યંત સક્ષમ એઆઈ છે. આ બોધપાઠ માત્ર એઆઈ પૂરતો સીમિત નથી.
એટલે કે
આપણે જ્યારે પણ કોઈ મોટી જટિલ સિસ્ટમ બનાવીએ, સરકારી યોજના હોય, બિઝનેસ પ્રોજેક્ટ હોય, ત્યારે તેના અણધાર્યા નકારાત્મક પરિણામો આવી શકે છે, જો લક્ષ્યો કાળજીપૂર્વક નક્કી ન કરાયા હોય તો.
હા, આ તો ઘણી જગ્યાએ લાગુ પડે. ચોથો મુદ્દો, ચેતનાને એક જટિલ માહિતી પ્રક્રિયા તરીકે જોવાની શક્યતા. આ વિચાર મન અને ચેતના વિશે પુનર્વિચાર કરવા પ્રેરે છે
અને ભવિષ્યમાં મશીનો પ્રત્યેની આપણી નૈતિક જવાબદારીઓ વિશે વિચારતા કરે છે. બરાબર. અને પાંચમો મુદ્દો, અસ્તિત્વના દાવ અને તાત્કાલિક ચર્ચાની જરૂરિયાત.
ભલે સુપર ઇન્ટેલિજન્સ દૂર હોય,
હા, પણ સંભવિત પરિણામો એટલા ગંભીર હોઈ શકે છે કે સલામતી સંશોધન અને નૈતિક ચર્ચા અત્યારથી જ શરૂ થવી જોઈએ. ભારતમાં પણ આ અંગે ગંભીર ચર્ચાની જરૂર છે.
અને છેલ્લો, છઠ્ઠો મુદ્દો, સિંગ્યુલારિટીનો વિચાર એક અરીસા જેવો છે. તે આપણને પૂછવા મજબૂર કરે છે કે ખરેખર માનવ હોવાનો અર્થ શું છે. જો બુદ્ધિ જ સર્વસ્વ નથી તો આપણા કયા ગુણો મહત્વના છે? કરુણા, સર્જનાત્મકતા, પ્રેમ.
બરાબર. આ વ્યક્તિગત ચિંતન માટે ખૂબ જ મહત્વનો મુદ્દો છે. પુસ્તકમાં ઘણા એવા વિચારો છે જે ખરેખર યાદ રહી જાય.
જેમ કે પહેલો વિચાર, સિંગ્યુલારિટીનું મૂળભૂત એન્જિન શું છે? તે છે રિકર્સિવ સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટનો વિચાર. એક એઆઈ જે પોતાની બુદ્ધિ સુધારી શકે, એ ચક્ર શરૂ કરી શકે જે બુદ્ધિમાં વિસ્ફોટક વૃદ્ધિ લાવે.
હા, આ સમજવું અગત્યનું છે કારણ કે તે દર્શાવે છે કે પરિવર્તન કેટલું ઝડપી અને અણધાર્યું હોઈ શકે છે. બીજો યાદગાર વિચાર અસ્તિત્વના જોખમનું સાચું સ્વરૂપ સમજાવે છે.
ખતરો દુર્ભાવનાનો નથી,
પણ ક્ષમતા અને ખોટા લક્ષ્યોનો છે. એક અત્યંત સક્ષમ એજન્ટ જો તેનું લક્ષ્ય આપણા મૂલ્યો સાથે સુસંગત ન હોય તો તે પોતાના લક્ષ્યને તાર્કિક રીતે અનુસરીને પણ વિનાશક પરિણામો લાવી શકે છે. આ પેપરક્લિપ મેક્સિમાઇઝરનો સાર છે.
ત્રીજો, મશીન ચેતના પરનો દૃષ્ટિકોણ. ચેતના કદાચ કોઈ રહસ્યમય ગુણધર્મ નથી, પણ જટિલ માહિતી પ્રક્રિયાનું પરિણામ છે. આ મશીનોના સંભવિત નૈતિક દરજ્જા વિશે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.
અને ચોથો, જે આ પુસ્તક અને આપણી ચર્ચાનો હેતુ સ્પષ્ટ કરે છે. આ ચર્ચાનો અંતિમ હેતુ શું છે? સાનહાન કહે છે તેમ, સિંગ્યુલેરિટી નજીક છે કે દૂર તે મુખ્ય મુદ્દો નથી,
પણ
તેની સંભાવના પર ગંભીરતાથી વિચારવાની ક્રિયા જ આપણને આપણા મૂલ્યો, ભવિષ્ય અને બ્રહ્માંડમાં આપણા સ્થાન વિશેના મૂળભૂત પ્રશ્નોનો સામનો કરવા દબાણ કરે છે. આ પુસ્તક ભવિષ્યવાણી નથી, પણ વિચારવાનું એક શક્તિશાળી સાધન છે.
ભલે આ પુસ્તક ભવિષ્યની અત્યંત શક્તિશાળી ટેકનોલોજીની વાત કરતું હોય, પણ તમે કહ્યું તેમ તેના વિચારો આજે પણ જુદા જુદા લોકો માટે ઘણા ઉપયોગી થઈ શકે છે, નહીં?
ચોક્કસપણે. દાખલા તરીકે, જે લોકો ટેકનોલોજી ક્ષેત્રે કામ કરે છે, ખાસ કરીને AIમાં, તેમના માટે આ પુસ્તક એક ચેતવણી જેવું છે. તે માત્ર વધુ શક્તિશાળી સિસ્ટમ્સ બનાવવા પર જ નહીં, પણ AI સલામતી અને એલાઇનમેન્ટ સંશોધનને પ્રાધાન્ય આપવાની જરૂરિયાત પર ભાર મૂકે છે.
નીતિ નિર્માતાઓ માટે, ખાસ કરીને ભારત જેવા દેશમાં જે AIને ઝડપથી અપનાવી રહ્યો છે, આ પુસ્તક ખૂબ જ સુસંગત છે. તે AIના નિયમન, આંતરરાષ્ટ્રીય સહકાર અને લાંબા ગાળાની વ્યૂહરચના ઘડવા માટે મહત્વના મુદ્દાઓ ઉઠાવે છે.
અને આપણા જેવા સામાન્ય નાગરિકો માટે આ પુસ્તક આપણને AI વિશે આવતા સમાચારો અને દાવાઓનું વિવેચનાત્મક રીતે મૂલ્યાંકન કરવા માટે સમજ આપે છે. આપણે ટેકનોલોજીના માત્ર નિષ્ક્રિય ઉપભોક્તા ન બનીએ, પણ ચર્ચામાં ભાગ લઈ શકીએ.
એ પૂછવા પ્રેરે છે કે આપણે કેવા પ્રકારનું ભવિષ્ય ઇચ્છીએ છીએ, અને વ્યક્તિગત સ્તરે આ પુસ્તક આપણા પોતાના મૂલ્યો વિશે વિચારવા મજબૂર કરે છે. જો બુદ્ધિ જ સર્વશ્રેષ્ઠ ગુણ ન હોય તો માનવ હોવાનો અર્થ શું છે?
કરુણા, સર્જનાત્મકતા, સંબંધો, અનુભવોનું મહત્વ શું છે?
હા, છેલ્લે એલાઇનમેન્ટ પ્રોબ્લેમની ચર્ચા વધુ સારી નિર્ણય શક્તિ વિકસાવવામાં પણ મદદ કરે છે.
કેવી રીતે?
તે શીખવે છે કે કેવી રીતે સારા ઈરાદાથી નક્કી કરેલા લક્ષ્યો પણ જો કાળજીપૂર્વક વિચારવામાં ન આવે તો અણધાર્યા અને નકારાત્મક પરિણામો લાવી શકે છે. આ સમજ જીવનના ઘણા ક્ષેત્રોમાં ઉપયોગી છે. આ પુસ્તક અને આપણી આજની ચર્ચા પરથી મારા માટે જે વાત સૌથી વધુ પ્રભાવશાળી રહી તે એ છે કે કેવી રીતે મશીન ચેતના જેવા અત્યંત દાર્શનિક લાગતા પ્રશ્નો ભવિષ્યમાં અત્યંત વ્યવહારુ અને નૈતિક બની શકે છે. જો મશીન સભાન થઈ શકે તો તેના પ્રત્યેની આપણી જવાબદારીઓ શું હશે, એ વિચાર ખરેખર હચમચાવી દે તેવો છે.
અને મારા માટે સૌથી મોટો બોધપાઠ એલાઇનમેન્ટ પ્રોબ્લેમની ઊંડી સમજ હતી. એ વાત કે સૌથી મોટો ખતરો કદાચ ઈરાદાપૂર્વકની દુષ્ટતાનો નથી, પરંતુ ખરાબ રીતે વ્યાખ્યાયિત કરેલા લક્ષ્યોના અતાર્કિક લાગતા પણ તાર્કિક રીતે અનિવાર્ય એવા ભયાનક પરિણામોનો છે. આ પાઠ, જેમ મેં કહ્યું, માત્ર AI પૂરતો સીમિત નથી.
નિશંકાપણે. તો મરે શાનહાનનો ધ ટેકનોલોજીકલ સિંગ્યુલેરિટી ભવિષ્યની કોઈ ચોક્કસ તારીખ કે ઘટનાની ભવિષ્યવાણી નથી કરતું, પરંતુ તે જે પ્રશ્નો ઊભા કરે છે, જે પડકારો તરફ આપણું ધ્યાન દોરે છે અને જે વિચાર માટે આપણને મજબૂર કરે છે, તેમાં જ તેનું સાચું મૂલ્ય છે.
એના મુખ્ય સંદેશા સ્પષ્ટ છે. સુપર ઇન્ટેલિજન્સના માર્ગમાં ગંભીર પડકારો છે. એલાઇનમેન્ટ અત્યંત નિર્ણાયક અને મુશ્કેલ કાર્ય છે, અને આ સંભવિત ભવિષ્ય આપણને ચેતના, નૈતિકતા અને ખુદ માનવતાની વ્યાખ્યા વિશે તાત્કાલિક અને ગંભીર વાતચીત કરવા માટે આહ્વાન કરે છે.
અને અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ. આપણે સુપર ઇન્ટેલિજન્સના સંભવિત જોખમો અને એલાઇનમેન્ટની વાત કરી, પણ શું આપણે ક્યારે આપણી પોતાની સામાન્ય માનવ બુદ્ધિના એલાઇનમેન્ટ વિશે વિચાર્યું છે?
હા, રસપ્રદ પ્રશ્ન છે.
શું આપણા પોતાના લક્ષ્યો, વ્યક્તિગત અને સામૂહિક, હંમેશા આપણા ઊંડા મૂલ્યો સાથે સુસંગત હોય છે? કદાચ ભવિષ્યના AIને સમજતા પહેલા આપણે આપણી પોતાની બુદ્ધિ અને તેના પરિણામોને સમજવાની વધુ જરૂર છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.